તારીખ 14/1/1997, ડાયરીના બોલ નંબર 1084, 1122 અને 1149 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 9.
સત્સંગમાં પ્રાપ્ત બોધની અસર થવાથી મુમુક્ષુ જીવની પ્રકૃતિ દોષ ઉપર પ્રથમ ઘા પડે છે, અર્થાત પ્રકૃતિ મોડી પડી જાય છે. આ એક શરૂઆતનું શુભ ચિહ્ન છે. ક્યારની વાત લીધી છે? મુમુક્ષુતાની શરૂઆતની વાત છે. એક સારું લક્ષણ છે, આ એક ગુડ સિમ્પટમ. શરૂઆતમાં જો બુદ્ધની અસર થઈ હોય તો એને પ્રકૃતિ મળી પડે, પ્રકૃતિનો ફેર પડવાનો. કેમ કે કોઈની ક્રોધની પ્રકૃતિ તીવ્ર હોય, માનની તીવ્ર હોય, લોભની તીવ્ર હોય, એમાં ફેર પડવાનો. એ સારું લક્ષણ છે. શરૂઆતમાં આવો ફેર ન પડે તો તેને હળવાશથી ગૌણ ન કરતા અતિ ગંભીર અયોગ્યતા સમજી પ્રકૃતિ દોષ હાનિ પામે તે અર્થે ઉપાય કરવા ગંભીરતાથી વિચારના કર્તવ્ય છે. તપાસતા એમ માલુમ પડ્યું કે આવું કોઈ ફેરફાર નથી થયો મારામાં. તો એ હળવું ન લઈ લીધું, એની જરા ગંભીરતા લેવી છે. મારી યોગ્યતા અયોગ્યતા ઘણી છે, કેમ ફેર માટે મારી અયોગ્યતા ઘણી છે એમ સમજીને થોડું ગંભીરપણે એ વિષયમાં વિચારણા કરવી કે મારો દોષ કેમ ઘટે. કારણ કે વિતરાગી બોધ પ્રકૃતિને હણવાનું અમુક શસ્ત્ર છે. સંસારમાં તો એવી કહેવત થઈ ગઈ છે કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, પણ બોધ એટલે જ્ઞાન એવો ભાવ છે, એવો પદાર્થ છે કે જે પ્રકૃતિને પણ ભણી નાખે છે. પ્રકૃતિમાં ફેર પડી જાય જ્ઞાનથી. એ એક જ એનો પ્રકૃતિ સામેનો ઉપાય છે. બીજો કોઈ જ્ઞાન સિવાય કોઈ બીજું સાધન કે બીજો કોઈ શસ્ત્ર નથી. વિતરાગી બોધ પ્રકૃતિને હણવાનું અમોઘ શસ્ત્ર છે, એટલે નિષ્ફળ ન જાય તેવું શસ્ત્ર છે. તે નિષ્ફળ ગયા પછી કોઈ સાધન રહેતું નથી. બોધ તો મળી ગયો પણ નિષ્ફળ ગયો તો સમજી લેવું હવે કોઈ સાધન નથી. હવે મુક્ત થવાની, છૂટવાની આશા છોડી દેવી. શ્રી સમયસાર ગાથા 317માં આચાર્ય ભગવાને કહ્યું કે સારી પેઠે શાસ્ત્રો અધ્યયન કરવા છતાં અભવ્ય પ્રકૃતિને છોડતો નથી. અભવ્યનું લક્ષણ બતાવવા શું કીધું?
પ્રકૃતિને છોડતો નથી.
અભવ્ય જીવ શાસ્ત્ર નથી વાંચતો એવું નથી. શાસ્ત્ર વાંચે છે શાસ્ત્રમાં તો વિતરાગી બહુ જ છે, છતાં પણ જીવ પ્રકૃતિ છોડતો નથી. સમજી લેવું કે આ બહુ ગંભીર વિચાર માંગે એવો પ્રશ્ન છે. શાસ્ત્રમાં એ વાત અભવ્ય માટે લખી છે. અભવ્ય એટલે હંમેશને માટે, આનંદકાળને માટે, કાયમને માટે સંસારમાં દુઃખી થનાર જીવ એને છૂટવું છે, એને પોસાય
નહીં.
અભવ્ય શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં, સારી પેઠે અધ્યયન કરવા છતાં અભવ્ય પ્રકૃતિને છોડતો નથી. કેટલી ગંભીર વાત કહી છે, કેટલી ગંભીર વાત કહી છે. પ્રકૃતિ ન છૂટતી હોય તેને વિચારવા માટે આ વાતની ગંભીરતા વિશેષ પ્રકારે સમજવા યોગ્ય છે. ગુણ ગ્રહણ રૂપ સરળતાપણાના અભાવમાં આવવું બને. ફેર ક્યારે ન પડે કે જીવ ઘણો અસરળ હોય, અને ગુણ ગ્રહણ કરવા ઉપર એનું ક્યારે પણ ધ્યાન ન હોય, ક્યારે એવું બને. ગુણ ગ્રહણ કરવો એ સરળતાનું લક્ષણ છે. એ પ્રકારનો અભાવ હોય ત્યારે અસરળતા લક્ષણ છે. અને ત્યારે આવું બને છે કે ઘણા શાસ્ત્રોના અધ્યયન પછી જીવ એટલો ને એટલો અસરળ રહે, એટલો ને એટલો માયાવી રહે, અને એવી ને એવી એની પ્રકૃતિ રહે. એમાં કાંઈ ફેર જ્યાં સરળતા ન હોય ત્યાં મધ્યસ્થતા ક્યાંથી હોય? એમ જ હોય. જ્યાં સરળતા ન હોય ત્યાં મધ્યસ્થતા હોવાનો સવાલ જ નથી. એ તો આપોઆપ જ છે. સરળતા ન હોય ત્યાં મધ્યસ્થતા હોય નહીં. આ જે વિષય લીધો છે એ થોડું પોતાના પરિણામોમાં ચેક કરવાનો વિષય છે, તપાસવાનો વિષય થાય છે. આચાર્યજીએ જે વાત કરી છે એની ગંભીરતા ઘણી છે. આચાર્યની સ્થિતિ અભવ્યતામાં લઈ ગયા છે. એવા જીવને ક્યાં લૂક્યો છે? અભવ્યતામાં લીધો છે. એમ વિચારીને મારામાં ફેર પડવો જ જોઈએ, એ પ્રકારનો નિશ્ચય આવવો જોઈએ, નિર્ધાર આવવો
જોઈએ. પ્રકૃતિ દોરવાનો જેનો અભિપ્રાય થઈ ગયો, છતાં પણ બરોઠી મળતી હોય, ધીમે ધીમે જતી
હોય, ધીમે પણ ફેર તો પડવો જોઈએ, ધીમે ધીમે જાય. એટલો ટાઈમ વધારે લાગશે, સમય વધારે લાગશે, જોખમ ઊભું છે. એમ વિચારીને જરા ઉગ્રતા લાવવી, આવું જોખમ મારે શા માટે લેવું?
પ્રકૃતિ છોડતો નથી, છોડવી નથી એવો
જીવ. હા, અહીંયા પ્રકૃતિ છોડતો નથી એવો ને એવો રહે છે. ઘણા શાસ્ત્રો વાંચ્યા પછી પણ એવો ને એવો રહે છે.
અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મોળા પડે
પડે.
હાજી
પુરુષ ને ઓળખાણ થાય તો બહુ જ મોટો ફેર પડે.
જી,
ઓળખાણ તો ઘણી યોગ્યતા આવે છે. અહીંયા તો માણસ શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સાંભળે છે, બોધ કાને પીડ્યો એને ત્યારે અસર ચાલુ થવી
જોઈએ.
બળવાન શસ્ત્ર છે પ્રકૃતિને તોડવાનું, એ બળવાન શસ્ત્ર છે, મોક્ષ શસ્ત્ર છે, નિષ્ફળ ન જાય એવું શસ્ત્ર છે. એની કાંઈક તો અસર આવવી
જોઈએ,
ઘટે છે. ઉપર ઉપરથી ચાલનાર માટે ગંભીરતાથી એક વાર ઉભા રહીને વિચારવું જરૂર વિષયથી. બાકી જે કાળજી લેવા માંગે છે, જ્ઞાનચિંતમાં જવા માંગે છે, એને તો કઈ તકલીફ ન થાય, પેર પડ્યા વિના
રહે જ રહે છે.
હોય
છે ગુણ ગ્રહણ, ગુણગ્રાહી પણ ન હોય તો દોષગ્રાહી પણ તો અનાદિથી છે. બીજાનો દોષ જોતા ક્યાં વાર લાગે છે?
એટલે પ્રકૃતિનું મૂળ દોષ દ્રષ્ટિ થઈ ગઈ.
હા,
આ પ્રકૃતિ રહી જવાનું મૂળ દોષ દ્રષ્ટિ થઈ ગઈ.
પ્રકૃતિ રહી જવાનું મૂળ શું છે? પોતાનું સ્વલક્ષ્ય છે.
જી, હા જી,
પોતાનું પરલક્ષ હોય તો ફેર પીડા મેળવીએ નહીં.
હા,
એકાંત પરલક્ષ હોય
પરલક્ષીપણું છે ત્યારે દોષ દ્રષ્ટિ રહ્યા કરે છે. હું જીવને
એ સાથે જ છે, પરલક્ષીપણું અને દોષ દ્રષ્ટિ સાથે જ છે. આમ તો જીવ અનાદિથી પરલક્ષી તો છે જ
છે,
એને ડાયવર્ટ કરવાનો છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે, પુરુષ મળે, સંજ્ઞાન મળે, ફેરફાર કરી લેવાનો. એની પ્રકૃતિ એમ ને બજવાય, એને છોડતો જ ન હોય, એની પકડી બી એવી જ
હોય, ધ્યાન જ ન હોય.
માનો કે માયાની પ્રકૃતિ છે, પ્રકૃતિ છે, તો એ જે એને પરિણામ થતા હોય ત્યારે એને એમ થતું કે હું બરાબર કરું છું, આમ કરવું જ જોઈએ. એનો અભિપ્રાય હારે પડી જતો હોય, કરું છું બરાબર કરું છું ને આમ જ કરવું જોઈએ. બરાબર નથી લાગતું, બરાબર નથી પડતું એવું લાગે ત્યારે એના એમાં ફેર તો પડે. એમ તો એ તો છૂટવાનો પ્રશ્ન નથી, મોં પડવાનો પ્રશ્ન છે. કેમ કે જે ચાર પ્રકારની પ્રકૃતિ છે એ ગુણસ્થાન અનુસાર જાય છે.
બરાબર,
ચોથા ગુણસ્થાને જ્ઞાન દશા વખતે પણ એ કોઈ પ્રકૃતિ જતી નથી, તો અનંતાનુબંધીની જાત પલટાય છે. ચારે ચાર ઉભી જ રહીએ છે, પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ઉભી જ રહીએ છે, જાત જ પલટાય છે. પછી પાંચમા ગુણ સ્થાને પણ જાત જ પલટાય છે, છઠ્ઠા સાતમા એ પણ જાત જ પલટાય છે, પછી ઉપરના ગુણ સ્થાનોમાં એ જવાનું બને છે. એટલે પ્રકૃતિ કોઈ વહી જશે એમ નથી લેવું.
બરાબર,
જાતમાં ફેર પડવો અથવા રસમાં ફેર પડવો જોઈએ. મુમુક્ષુતામાં રસનો ફેર પડે, જાતનો ફેર પડે, એમાં રસનો સ્ટાન્ડર્ડ બદલાય છે, રસનું ધોરણ બદલાય છે.
અંતરાત્માની ઉપરવટ થઈને જે દોષ કરે એ કેવી રીતે છૂટે?
હા, એ છૂટો મુશ્કેલ છે, એ છૂટો મુશ્કેલ.
રાકેશભાઈ ને ત્યાં આપણે ગયા હતા, રાકેશભાઈ ને ત્યાં 147 નંબર નો પત્ર લીધેલો હતો. એમાં લીધેલો પ્રકૃતિને છોડવાનો, જ્ઞાની પુરુષની આજ્ઞામાં એકતાન થવું એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. છૂટી જ્ઞાની પુરુષની આજ્ઞામાં એકતાન થાય તો એ પ્રકૃતિ દોષ સહેજે છૂટી જાય, એના
બધા દોષ
બધા દોષ છૂટે.
૧૧૨૨ આત્મકલ્યાણનો અપૂર્વ વિચાર, વિચાર એટલે અહીંયા લેવું છે નિર્ધાર. આત્મકલ્યાણનો અપૂર્વ વિચાર એટલે નિર્ધાર, પહેલા નથી કર્યો એવો અપૂર્વ.
હાજી
પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના ચરણ સેવન વિના બીજા પ્રકારે સાધન હોતો નથી.
બરાબર,
એવા અપૂર્વ વિચાર વિના અથવા એવા અપૂર્વ નિર્ધાર વિના અપૂર્વ એવું આત્મજ્ઞાન ઉત્પન્ન થવું સંભવતું નથી. અપૂર્વ નિર્ધાર અપૂર્વ પુરુષના
ચરણ સેવન
સાનિધ્યમાં થાય છે એમ કેવું છે, અને એ અપૂર્વ નિર્ધાર વિના અપૂર્વ એવું આત્મજ્ઞાન ઉત્પન્ન થવું સંભવતું નથી. અપૂર્વ એવા આત્મજ્ઞાન વિના જીવ કોઈ પણ સાધન કરે તે કલ્પિત છે. આત્મજ્ઞાન પૂર્વક જે બાહ્ય સાધન છે એ સમ્યક જ્ઞાન સહિત હોવાથી મુક્તિનું કારણ થાય, પણ બાકી તો કલ્પિત છે. કે હું ધર્મ કરું છું, આત્મકલ્યાણ કરું છું એવી જીવને કલ્પના થાય છે, પણ વાસ્તવિકપણે કઈ આત્મકલ્યાણ થતું હોતું નથી. બંધાય જ છે. એવા કલ્પિત સાધનથી આત્મા છૂટવાને બદલે ઉંટાનો બંધાય છે. કોને બદલે
બંધાય છે?
તેથી તે કલ્પિત સર્વ સાધનને માઠા સાધન જાણવા, સારા ન જાણવા પણ
માઠા
માઠા સાધન. કારણ કે તેથી સાધુ છું એવું દુષ્ટ અભિમાન થાય છે. હું કઈ પણ કરી રહ્યો છું, મારા આત્મકલ્યાણનું સાધન કરી રહ્યો છું એવું ખોટું અભિમાન થાય છે. દુષ્ટ અભિમાન એટલે શું છે કે વિપરીતતામાં અવિપરીતતા માને છે. જે સંસારનો મુખ્ય હેતુ છે, સંસારનો મુખ્ય હેતુ આ મુખ્ય હેતુ છે.
બરાબર,
અકલ્યાણમાં કલ્યાણની ભ્રાંતિ એ સંસારનો મુખ્ય હેતુ છે. સંસારના ભાવો એ તો સંસારનો હેતુ છે જ, પણ એમાં તો જાગવાની જગ્યા છે, કેમ કે એમાં એને કલ્યાણ નથી માન્યું. એમાં એને ભૌતિક અનુકૂળતાઓ માની છે, પણ એમાં તો આકુલિત થાય છે. ભૌતિક અનુકૂળતાઓ વધવાથી પણ આકુલિત તો થાય છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં છે અનુકૂળતાઓ વધારે છે, પણ આકુલતા પણ વધારે છે. એટલે એમાંથી તો જાગીએ જાય કે આમાં કંઈક ભૂલ છે મારી. પણ કલ્યાણનું સાધન ન હોય ને એને માનતો હોય, ધર્મ સાધન છૂટવું મુશ્કેલ છે. એમાં ફેરફાર કરવો મુશ્કેલ પડે. એટલે એને સંસારનો મુખ્ય હેતુ કયો, ઓલો નો કયો, સંસારી પરિણામ મુખ્ય હેતુ નો કહે, આને મુખ્ય હેતુ કહે. અનંતાનું મંદિર નું પણ એ જ સ્વરૂપ છે. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે તે સાધન નાની પુરુષની આજ્ઞા એ કર્યા નથી. પોતાની મનમાની રીતે કર્યા છે, મતિ કરુણાએ કર્યા છે, એટલે સ્વચ્છંદે કરીને કર્યા છે. નાની પુરુષની આજ્ઞા એ વર્તતા જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. કેમ કે પહેલા પગે છે ત્યાં જ પગ મુકાવે છે, સંસાર પરિભ્રમણ નો નિષેધ કરતો. એટલો જોર થી નિષેધ કર, એટલો જોર થી નિષેધ કર કે એની વેદના તો સહન ન કરી શકે. એવી વેદનાથી જો તું નિષેધ કરીશ ત્યારે નક્કી થઈ જશે કે હવે તારા આત્માને સંસાર જોઈતો નથી, પછી અંતકરણ ની શુદ્ધિ થઈ જશે. જેને એવા પ્રકારે સંસારનો નિષેધ આવ્યો એને સંસાર નહીં દે, એનો સંસાર અવશ્ય જાશે જાશે ને
જાશે.
નાની પુરુષની આજ્ઞા એ વર્તતા જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. કેમ કે નાની પુરુષની આજ્ઞા જીવને ભવમાં જતા રોકનારી છે, અથવા ભવને આડા પ્રતિબંધ છે. પ્રતિબંધ કૃપાળુ દેવ એમ ભવને જવા માટે આડો પ્રતિબંધ રૂપ છે, એ રોકી લઈએ પ્રતિબંધ રોકનારી. પહેલી જ વાત એ છે ભવભ્રમણ ન જોઈએ, ભવભ્રમણ ન જોઈએ, ભવભ્રમણ ત્યાંથી શરૂઆત કરવાના કરાવે છે. એટલે એને ભવભ્રમણ ક્યાંથી થવાનું, બીજે શું છે, નાની નો માર્ગ નથી ત્યાં. તમે ત્યાગ કરો, પચકાણ લો, તમે કઈ નિયમ કરો, છેવટે કઈ નહીં તો રોજ મંદિર આવવાનું કે ઉપાશ્રય આવવાનું તમે નિયમ રાખો. બીડી પીતા હોય તો કઈ છોડી દો, ચા પીતા હોય તો છોડી દો, એમ કઈ ને કઈ. ભવભ્રમણ નો વિષય છે નહીં તો ક્યાં લાવે, ક્યાંથી પોતાને એ વિષયની શરૂઆત ન થઈ હોય એ કેવી રીતે એને ઉદ્દેશ. નાની પુરુષની આજ્ઞા જીવને ભાવમાં જતા રોકનારી છે અને એકાંતે આત્માર્થ પ્રેરક છે, આત્મકલ્યાણમાં પ્રેરણા લાવનારી છે. એકાંતે એમાં બીજું નથી, એકાંતે એટલે એમાં બીજું કાંઈ નથી. શુદ્ધ આત્મકલ્યાણ એવો સિદ્ધાંત ગ્રાહ્ય થાય છે, ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય. એવો સિદ્ધાંત ગ્રહણ કરવા યોગ્ય થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ અને સૌથી સુગમ અને સરળ ઉપાય
છે.
પછી એનું મૂલ્ય રાખી લો. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પ્રાપ્તિનો ઉપાય છે, ઉપાય છે અને એટલા વિશેષણ લખાય છે, સર્વશ્રેષ્ઠ, સૌથી સુગમ અને સરળ. અમને સસ્તું પણ જોઈએ અને સારું પણ જોઈએ, આ બે વાત આમાં આવી ગઈ. એમાંથી સિદ્ધપદ કે સિદ્ધપુર કે ઉત્તર ગુજરાતમાં એક સિદ્ધપુર ગામ છે, એટલે એમ બોલવાનું છું કે કહેવત તો એના ઉપરથી પડી છે. એ તો સાચે જ સિદ્ધપુર ની વાત છે. જીવે લૌકિક ભાવ છોડી દઈને લોકોમાં આપણી શું ચર્ચા થશે, લોકો આપણા માટે શું વાત કરશે, અથવા લોકો કઈ દ્રષ્ટિએ દેખશે, લોકોમાં શું જે પરિચિત લોકો છે બીજાને ક્યાં પડી છે, બીજાને ક્યાં ઓળખે છે, જે જાણીતા છે એનો વિકલ્પ આવવો, આડો આવવો, એનું નામ લૌકિક ભાવ. એટલે એક વખત એવું પણ વિચારવા જેવું છે કે લૌકિક ભાવ કોને લક્ષ્ય થાય છે, કે જેને જેવો મને જાણે છે ને હું જેવોને જાણું છું. તો એક વાર એવું કરને તો જેટલા કોઈ મને જાણે છે એનાથી હું અજાણ્યો થઈ જા, અજાણ પણ કેળવી લે. આ જગતમાં મારું કોઈ જાણીતું નથી, મારે મારું આત્મકલ્યાણ કરવું, એમાં બીજાની સાથે લેવા દેવા છે. આપણે ગુજરાતી લોકો છે, ગુજરાતમાં જન્મા ગુજરાતમાં મોટા છે, પછી અજાણ્યા દેશમાં જઈએ છીએ કે નહીં, પૈસા કમાવા માટે શું કરવા જઈએ છીએ, ત્યાં આપણે એમ નથી વિચાર કરતા કે આ બધું સગું વાલું તો અહીંયા છે, સગું સંબંધી તો અહીંયા છે, બધું શું આપણે જન્મા અહીંયા મોટા છીએ, અહીંયા ભીણા ભીણા અહીંયા બધાને છોડીને ક્યાં જાવ. દેહાર્થે એ બધું આપણે ગૌણ કરી શકીએ, તો આત્માર્થને આત્માર્થે જાણીતા લોકોને ગૌણ કરવા એમાં શું મોટી વાત છે. અને એ લોકો કઈ દુર્ગતિમાંથી જે દુઃખ આવશે એને કઈ છોડાવવા કોઈ આવવાનું નથી. જીવે લૌકિક ભાવ છોડી દે, પોતાની કલ્પનાએ જ અને પોતાના સ્વચ્છંદે ચાલવાનું ત્યજી દે, એક આત્મકલ્યાણના લક્ષ્ય પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનો નિર્ધાર કર્તવ્ય છે. તો એ સિદ્ધપદ પ્રાપ્તિનો સરળ, સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. એ વગર બીજી રીતે તો કરવામાં ઉલટાનો બંધાવાનો છે. સંસાર વધારશે, પરમાત્મા પદ માં વળગી રહ્યા છે, પરમાત્મા પદ ને વળગી રહ્યા છે, ચોંટી ગયા છે, પરમાત્મા પદ ને વળગેલા છે, પ્રવૃત્તિ છે ને
જી,
એ અભેદ છે.
હાજી
સંતા જ્ઞાન ચારિત્ર અને અનંત ગુણોની જે પરિણતિ છે એ નિજ સ્વરૂપમાં અભેદ છે અને એ મુખ્ય મુખ્ય દશા છે. એ ગૌણ દશા નથી પણ
મુખ્ય દશા,
મુખ્ય દશા છે. હૃદય ભાવ ગૌણ દશા છે. ઓ સંતોનું જીવન પરમાત્મા પદને અંતરમાં વળગી રહ્યા છે, ચોંટી રહ્યા છે, તેથી બહાર આવવું જરા પણ ગમતું નથી, સુહાતો નથી. ત્યાં શાંતિ છે, છાયાથી તડકે આવવું કોને ગમે? એક ઈયળ હોય એને પણ ગમતું નથી. બે ઇન્દ્રજીવ છે, ત્રસ્તી છે, તો પણ તડકેથી છાયા ચાલ્યો જાય છે. એકદમ અમૃતમય શાંતિ જેમાં હોય ત્યાંથી બહાર આવું કેમ ગમે? છતાં અનિવાર્યપણે અંશે બહાર આવી જાય છે. અનિવાર્યપણે અંશે બહાર આવી જાય છે. ત્યાં જુઓ કુદરતની રચના બહાર આવી જાય છે. ત્યાં શું થાય છે કે કુદરતની રચના એવી છે, કુદરતની લીલા એવી છે કે વાણી સ્વયં રચાઈ જાય છે. બહાર આવે છે ત્યારે એનો ઉપદેશ, મારા ઉપદેશ પ્રગટ થાય છે. આવ્યા બહાર તો કઈ એમને ગમતી વાત નથી, એમની અણગમતી દશા. વાણી સ્વયં રચાઈ જાય છે અને મહાન પરમાગમોની રચના થઈ જાય છે. મુનિરાજ છે, કેવળ જ્ઞાન દેવા નીકળ્યા છે. શાસ્ત્રો રચવા માટે મુનિ ભણો નથી લીધો, સમાજને સુધારવા માટે કઈ મુનિ ભણો નથી લીધો. પોતે પરિપૂર્ણ રીતે સ્વરૂપમાં સ્થિર થઈ જવાનો પુરુષાર્થ કરે છે, પણ બહાર આવી જાય અને બહાર આવી જાય ત્યાં મહાન પરમાગમોની રચના થઈ જાય છે, જેનાથી અન્ય સુપાત્ર જીવો સન્માર્ગે ચડી જાય છે. એના નિમિત્તે, એ વાણીના નિમિત્તે પાત્ર જીવો છે એ આત્મામાં મળી જાય છે. પોતે બહાર નીકળ્યા એના નિમિત્તે વાણીથી, વાણીના નિમિત્તે બીજા અંદર ગયા. કુદરતની રચનામાં વિચિત્રતા કેવી છે. ગુરુદેવ કહેતા હતા વિરાટ ભૂલ થઈ ગઈ, વિરાધના થઈ ગઈ, ત્યાં આવી ચડ્યા. સાંભળવા કે સાહેબ અમારે તો ભાગ
ખીલી ગયા,
એકદમ ખીલી ગયા. મહાન પરમાગમો ની રચના થઈ જાય છે, જેનાથી અન્ય સુપાત્ર જીવો સન્માર્ગે ચડી જાય છે. સ્વાનુભૂતિમાંથી ભંગ પડતા જે બાહ્ય પ્રવૃત્તિ થઈ, તેથી પણ મહાપરમાગમ જેવું ઊંડા ફળ જેમના નિમિત્તે નિપજ્યું તેમની આરાધના અચિંત્ય અને અલૌકિક અને મહાઆશ્ચર્યકારી અને પરમ ઉત્કૃષ્ટ ફળને દેનારી હોય હોય એમાં શું આશ્ચર્ય છે? સ્વાનુભૂતિમાંથી ભંગ પડ્યા પછી શાસ્ત્ર રચવાની બાહ્ય પ્રવૃત્તિ થઈ અને પરમાગમ જેવું એમાંથી રત્નો નીકળ્યા. એક ગાથાને રત્નો કહેવાય, રત્ન જેવા શાસ્ત્રો નીકળ્યા, રત્નની ખાણ જેવા. એ જેને બાહ્ય પ્રવૃત્તિને ભંગ પડે અને એના નિમિત્તે આમ થાય, તો એની આરાધનાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? એ તો ચિંતનની બહારનો વિષય, અચિંત્ય છે આરાધના, તો અચિંત્ય છે. અંદર જવાય છે. આ તો બાહ્ય વ્યવહાર નો ગુણ છે, એના અંતરંગ ગુણો ની શું વાત થાય? એ તો કોઈ થઈ શકે એવી વાત નથી. એ અચિંત્ય છે, અલૌકિક છે, લોકમાં એનો કોઈ પદાર્થ ઉપમા માટે નથી. એવું છે, ગુણ આત્મિક ગુણો છે, એનો મહિમા જ કોઈ અચિંત્ય છે. અચિંત્ય કહીને માનીને થાકવું પડે છે, આગળ કેવું છું?
બરાબર,
માનીનું જે સામર્થ્ય છે, ગજુ છે, એ ઓછું પડે છે. આત્માના સ્વભાવની ગુણોની મહિમા કરવામાં માણી છે એ ટૂંકી પડે છે, દિવ્ય ધ્વનિ પણ ટૂંકી પડે છે. અમારું સામર્થ્ય નથી એમ કરીને એ ગુણો મહિમા કરતા જાય છે, હજી પણ મહિમા જ વધારે કરે ને એમ કહીને. મહિમા કરી શકાતું નથી કે વાણીમાં એ શક્ય, જ્ઞાનમાં તો બરાબર આવે પણ વાણીમાં કહી શકતા નથી, એટલે અસમર્થ પણ. વાણીની શક્તિ મર્યાદિત છે અને ગુણોની મહિમા અમર્યાદિત છે એમ કહેવું છે. વાણીની એક મર્યાદા છે, આ વિષય એ મર્યાદા થી આગળ નો છે. એમ કરીને જે સંત છે, સત્પુરુષ છે, એની મહિમા કરે છે.
જય સનાતન દિગંબર, જય ધર્મ, જય.